એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જેની ચર્ચા અરે બધે જ છે, પણ સાચી સમજણ કદાચ ઓછી છે.
હા, વિષય છે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ, એટલે કે એજીઆઈ.
એજીઆઈ આ શબ્દ સાંભળવામાં આવે છે, પણ એનો અર્થ શું? આપણી રોજબરોજની એઆઈ કરતા આ અલગ કેવી રીતે?
બહુ જ અલગ. અત્યારે જે એઆઈ છે ફોનમાં, એપ્સમાં, એ કોઈ એક કામ સરસ કરે, ફોટો ઓળખે, ભાષાંતર કરે, પણ એજીઆઈ એટલે એમ કે માણસ જેવી બુદ્ધિ, કોઈ પણ કામ કરી શકે, શીખી શકે, સમજી શકે.
એટલે આ ખરેખર બુદ્ધિશાળી મશીનની વાત છે.
બરાબર. અને એટલે જ આ મુદ્દો આજે બહુ મહત્વનો છે, કારણ કે આપણે એ જાણવું જરૂરી છે કે આપણે ખરેખર કઈ દિશામાં જઈ રહ્યા છીએ.
શું આપણે સાચે જ વિચારતા મશીનો બનાવી રહ્યા છીએ, કે પછી ખાલી બહુ શું કહેવાય હોશિયાર ટૂલ્સ?
આ સવાલ બહુ અગત્યનો છે, અને એનો જવાબ શોધવામાં મદદ કરવા માટે આપણે આજે એક પુસ્તકનો સહારો લઈશું. ન્યૂયોર્ક યુનિવર્સિટીના પ્રોફેસર જુલિયન ટોગેલિયસનું પુસ્તક આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ.
અચ્છા, જુલિયન ટોગેલિયસ. તો પહેલા એમના વિશે થોડું જાણી લઈએ, કોણ છે આ લેખક?
જુલિયન ટોગેલિયસ NYU માં કમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર છે. લગભગ 2 દાયકાથી એમ કે એઆઈ રિસર્ચમાં છે.
2 દાયકા એટલે અનુભવી કહેવાય.
હા, પણ માત્ર થિયરીવાળા પ્રોફેસર નહીં, એમનું કામ બહુ પ્રેક્ટિકલ છે.
જેમ કે? મેં સાંભળ્યું છે ગેમ્સમાં એમનું ઘણું કામ છે.
બિલકુલ, એમની સ્પેશિયાલિટી જ ગેમ એઆઈ, પછી પેલું ઇવોલ્યુશનરી કમ્પ્યુટેશન.
ઇવોલ્યુશનરી કમ્પ્યુટેશન એટલે?
એટલે જેમ જીવસૃષ્ટિનો વિકાસ થયો એમ એઆઈ પ્રોગ્રામ્સનો વિકાસ કરવો. અને બીજું પ્રોસિજરલ કન્ટેન્ટ જનરેશન, એટલે એઆઈ પાસે જ ગેમ માટે નવી વસ્તુઓ બનાવડાવવી.
ઓ વાહ, એટલે એમનો અપ્રોચ થોડો અલગ છે.
હા, કારણ કે તેઓ ગેમ્સને એઆઈ ડેવલપમેન્ટ માટે એક જાણે લેબોરેટરી ગણે છે. એમણે એવી સિસ્ટમ્સ બનાવી છે જે ગેમ રમે, ગેમ ડિઝાઇન કરે, થોડી ક્રિએટિવિટી પણ બતાવે. એટલે એમને ખબર છે કે એઆઈ શું કરી શકે છે અને શું નથી કરી શકતી.
એટલે એમની વાતમાં વજન છે એમ કહી શકાય, કોઈ હવાઈ કિલ્લા નથી.
બરાબર. એટલે જ એમનું પુસ્તક એજીઆઈ પર એક સંતુલિત દૃષ્ટિકોણ આપે છે.
તો આ પુસ્તકનો મુખ્ય સાર શું છે, શું કહેવા માંગે છે?
પુસ્તકનો મુખ્ય હેતુ એજીઆઈની આસપાસ જે બધી અતિશયોક્તિ અને ડર છે ને, એને દૂર કરવાનો છે. આજે જુઓ તો કાં તો લોકો એમ કહે છે કે એજીઆઈથી સ્વર્ગ આવી જશે, કાં તો કહે છે કે દુનિયા ખતમ થઈ જશે.
હા, કાં તો યુટોપિયા, કાં તો ડાયસ્ટોપિયા.
બસ ટોગેલિયસ કહે છે કે ભાઈ, આ બંનેથી દૂર રહો, આપણે વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગ હકીકતો પર ધ્યાન આપીએ.
એટલે પુસ્તક સવાલ પૂછે છે કે એજીઆઈ ખરેખર શું છે, આપણે હજુ કેમ નથી બનાવી શક્યા, અને પડકારો શું છે?
હા, અને સમજાવે છે કે અત્યારની એઆઈ જેને નેરો એઆઈ કહેવાય, એનાથી એજીઆઈ કેટલી જુદી છે. નેરો એઆઈ એટલે એક કામમાં એક્સપર્ટ, જ્યારે એજીઆઈ એટલે જનરલ પર્પઝ, કોઈ પણ કામ.
પુસ્તક એ પણ કહે છે કે એજીઆઈ તો એઆઈ ફિલ્ડનો મૂળભૂત ગોલ હતો, કદાચ આપણે ભૂલી ગયા છે.
ખરું, નેરો એઆઈની સફળતાઓમાં કદાચ એ મૂળ ધ્યેય થોડું ભૂલાઈ ગયું. પુસ્તક આપણને એઆઈના ઇતિહાસ, અત્યારની સ્થિતિ અને એજીઆઈ સુધી જવાના અલગ અલગ રસ્તાઓ, જેમ કે સિમ્બોલિક એઆઈ, ન્યુરલ નેટવર્ક, ઇવોલ્યુશનરી મેથડ્સ, એ બધા વિશે માહિતી આપે છે.
અને જનરલ ઇન્ટેલિજન્સ માટે શું જરૂરી છે? અનુકૂલન ક્ષમતા, સામાન્ય સમજ, એના પર ભાર મૂકે છે.
બરાબર. તો ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ, પુસ્તકના મુખ્ય વિચારો જોઈએ. શરૂઆત કરીએ બુદ્ધિની વ્યાખ્યાથી.
હા, આ જ સૌથી અઘરો સવાલ લાગે છે, બુદ્ધિ એટલે શું?
ટોગેલિયસ કહે છે કે આની કોઈ એક સર્વસંમત વ્યાખ્યા જ નથી. સાયકોલોજિસ્ટ, ન્યુરોસાયન્ટિસ્ટ, એઆઈ રિસર્ચર્સ, કોઈ એકમત નથી.
ઓ, જો વ્યાખ્યા જ સ્પષ્ટ ન હોય તો પછી બનાવવી કેવી રીતે?
એ જ તો મોટો પડકાર છે. પુસ્તક સમજાવે છે કે બુદ્ધિ કદાચ એક વસ્તુ નથી, પણ ઘણી બધી ક્ષમતાઓનો સમૂહ છે. તર્ક કરવો, શીખવું, પ્લાન કરવું, સમસ્યા હલ કરવી, ભાષા સમજવી
અને અનુભવમાંથી શીખવું.
હા, નેરો એઆઈ આમાંથી કોઈ એક કામ બહુ સારું કરે, પણ એજીઆઈમાં આ બધું જ વ્યાપક રીતે હોવું જોઈએ.
અને પેલું ટ્રાન્સફર લર્નિંગ, એક જગ્યાએ શીખેલું બીજી જગ્યાએ કામ લાગે.
હા, એ બહુ જ મુખ્ય છે. આપણે માણસો કરીએ જ છીએ ને, સાયકલ આવડે તો સ્કૂટર સહેલું લાગે, ગણિત આવડે તો ફિઝિક્સમાં કામ લાગે.
પણ અત્યારની એઆઈ એ આવું કરી શકે?
બહુ ઓછું. જે એઆઈ બિલાડી ઓળખે એ બિલાડીની વાર્તા ન સમજી શકે. આ ટ્રાન્સફર લર્નિંગ બહુ મોટો પડકાર છે.
તો પછી આ જે ડીપ લર્નિંગથી ક્રાંતિ આવી છે, જીપીટી, આલ્ફાગો જેવા, એના વિશે શું કહે છે ટોગેલિયસ? એ એજીઆઈ તરફના પગલા છે?
એમની સિદ્ધિઓને બિરદાવે છે ચોક્કસ, પણ સ્પષ્ટ કહે છે કે આ હજુ પણ નેરો જ છે. દેખાવમાં ભલે જાદુઈ લાગે,
પણ એમાં સાચી સમજણ નથી, લવચિકતા નથી.
ના, મોટા ભાગે એ ખૂબ મોટા ડેટાસેટ પર ટ્રેન થયેલી હોય છે. જો ડેટાની બહારની કોઈ સિચ્યુએશન આવે તો એ ગોથા ખાઈ જાય. એ પેટર્ન ઓળખવામાં માહેર છે, પણ સમજવામાં નહીં.
એટલે ખાલી આ એઆઈને વધુ શક્તિશાળી બનાવવાથી એજીઆઈ નહીં બને, કંઈક બીજું જોઈએ.
કદાચ એવું જ. પુસ્તકમાં અલગ અલગ એપ્રોચની વાત છે. એક છે સિમ્બોલિક એઆઈ, જે તર્ક અને નિયમો પર ચાલે. બીજું છે કનેક્શનિસ્ટ, એટલે કે ન્યુરલ નેટવર્ક, જે મગજની જેમ શીખે.
અને પેલા ઇવોલ્યુશનરી અને ડેવલપમેન્ટલ એપ્રોચ?
ઇવોલ્યુશનરી એટલે ડાર્વિનની જેમ, જે સારું પરફોર્મ કરે એ ટકેને વિકસે. ડેવલપમેન્ટલ એટલે બાળકની જેમ સ્ટેપ બાય સ્ટેપ શીખે. ટોગેલિયસ કહે છે કે કદાચ આ બધાનું મિશ્રણ, કોઈ હાઇબ્રિડ એપ્રોચ કામ લાગે, કોઈ એક જાદુઈ ચાવી નથી.
પુસ્તકમાં એમ્બોડીમેન્ટની પણ વાત છે, ભૌતિક શરીરની. શું એજીઆઈ માટે રોબોટ બોડી જરૂરી છે?
આ બહુ રસપ્રદ સવાલ છે, અને એના પર મતભેદ પણ છે. ટોગેલિયસ દલીલ કરે છે કે બુદ્ધિ કંઈ વેક્યુમમાં નથી બનતી. આપણું શરીર, આપણી ઇન્દ્રિયો, આપણી આસપાસની દુનિયા સાથેની આપણી લેવડ દેવડ, આ બધું આપણી વિચારવાની અને શીખવાની રીતનો ભાગ છે.
એટલે કે દુનિયા સાથે ઇન્ટરેક્શન જરૂરી છે.
હા, તો શું એઆઈને પણ આવા શરીર અને પર્યાવરણ સાથેના સંપર્કની જરૂર છે? આ મોટો પ્રશ્ન છે જેના પર સંશોધન ચાલી રહ્યું છે.
અને એટલે જ ગેમ્સ મહત્વની બને છે, ખરું ને? ટોગેલિયસ એને પ્રયોગશાળા કહે છે.
બરાબર, કારણ કે ગેમ્સ એક કંટ્રોલ્ડ પણ જટિલ દુનિયા જેવી છે. એમાં નિયમો છે, ગોલ છે, પણ સાથે સાથે સ્ટ્રેટેજી, એડેપ્ટેશન, ક્યારેક ક્રિએટિવિટી પણ જોઈએ.
ચેસમાં ડીપ બ્લુ, ગોમાં આલ્ફાગો,
અને હવે તો સ્ટારક્રાફ્ટ જેવી વધુ જટિલ ગેમ્સમાં પણ એઆઈ આગળ વધી રહી છે. ગેમ્સ એઆઈને ચકાસવા અને ટ્રેન કરવા માટે એકદમ પરફેક્ટ છે.
તો સૌથી મોટા પડકારો કયા છે એજીઆઈના રસ્તામાં, જે હજી ઉકેલાયા નથી?
ટોગેલિયસ મુખ્યત્વે અમુક ગણાવે છે. પહેલું અને કદાચ સૌથી મોટું, કોમન સેન્સ, સામાન્ય સમજ.
સામાન્ય સમજ એટલે?
એટલે દુનિયા કેવી રીતે કામ કરે છે એનું આપણું બેઝિક નોલેજ. પાણી ભીનું હોય, વસ્તુ નીચે પડે, માણસને શ્વાસ લેવો પડે, આ બધું એઆઈમાં નાખવું બહુ જ અઘરું છે.
અચ્છા, બીજું?
સાચી ક્રિએટિવિટી, જે ખાલી જૂનું ભેગું કરવા કરતાં કંઈક નવું વિચારી શકે. ત્રીજું, પહેલું ટ્રાન્સફર લર્નિંગ અને અનુકૂલન ક્ષમતા. અને ચોથું, ચેતના, કોન્શિયસનેસ.
ઓ બાપરે, ચેતના તો બહુ મોટો વિષય છે, ફિલોસોફીનો પણ.
હા, એ તો વિજ્ઞાન માટે પણ કોયડો છે.
અને ટાઈમલાઈન ક્યારે આવશે એજીઆઈ? પુસ્તક કઈ કહે છે?
ના, ટોગેલિયસ બહુ સ્પષ્ટ છે કે આવી આગાહી કરવી લગભગ અશક્ય છે. એ વૈજ્ઞાનિક સફળતાની આગાહી કરવા જેવું છે, કોઈ ન કહી શકે.
પણ એ ફાયદા અને જોખમો બંનેની વાત કરે છે.
હા, સંતુલિત રીતે. ફાયદા જેમ કે રોગોનો ઈલાજ, ક્લાઇમેટ ચેન્જ સામે લડાઈ, નવી શોધો, અને જોખમો પણ, નોકરીઓ જવી, સુરક્ષાના પ્રશ્નો, અને ખાસ તો એઆઈ એલાઇનમેન્ટ પ્રોબ્લેમ.
એઆઈ એલાઇનમેન્ટ એટલે એઆઈના ગોલ્સ માણસના ગોલ સાથે મેચ થાય?
બરાબર, એ બહુ મોટો પડકાર છે. એટલે ટોગેલિયસનો ભાર સાવચેતી, જવાબદારી અને તૈયારી પર છે.
તો આખી ચર્ચામાંથી મુખ્ય મુદ્દાઓ શું તારવી શકાય? મારા મતે પહેલું તો એ જ કે બુદ્ધિની વ્યાખ્યા જ એક મોટો સવાલ છે.
બિલકુલ. બીજું, અત્યારની એઆઈ શક્તિશાળી છે પણ મર્યાદિત છે. એ નેરો છે, જનરલ નથી. આ સમજવું બહુ જરૂરી છે.
ત્રીજું, ટ્રાન્સફર લર્નિંગ અને અનુકૂલન ક્ષમતા. આ જ કદાચ જનરલ બુદ્ધિની ચાવી છે.
ચોથું, પર્યાવરણ અને ભૌતિક શરીરની સંભવિત ભૂમિકા. બુદ્ધિ કદાચ ખાલી સોફ્ટવેરમાં ન બને, એને દુનિયા સાથે જોડાવવું પડે.
અને પાંચમું, આ બધી ચર્ચા હકીકતો પર આધારિત અને સંતુલિત હોવી જોઈએ. ફિલ્મોવાળા ડર કે આશાઓ નહીં, ખાસ કરીને આપણા દેશમાં, ભારતમાં આ સમજણ જરૂરી છે.
પુસ્તકમાં અમુક વાક્યો ખરેખર વિચારવા જેવા છે. એક મને બહુ ગમ્યું, બુદ્ધિ કોઈ એક વસ્તુ નથી જે તમારી પાસે હોય કે ન હોય, તે ક્ષમતાઓનો સમૂહ છે જે જ્ઞાનાત્મક પ્રણાલીઓ અને તેમના પર્યાવરણ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયામાંથી ઉદ્ભવે છે.
એટલે બુદ્ધિ કોઈ સ્વિચ નથી, ઓન કે ઓફ, એ એક પ્રોસેસ છે.
હા, અને બીજું, નેરો એઆઈ અને જનરલ એઆઈ વચ્ચેનો તફાવત માત્ર હાલની સિસ્ટમને મોટી બનાવવાનો નથી, તે મૂળભૂત રીતે અલગ પ્રકારની સમસ્યાઓ હલ કરવાનો છે જેને આપણે હજુ સુધી સંપૂર્ણપણે સમજ્યા પણ નથી.
ઓહો, એટલે ખાલી વધુ ડેટા કે વધુ પાવરથી કામ નહીં ચાલે, કંઈક નવું જ વિચારવું પડશે.
ત્રીજું, આગાહી વિશે. આપણે એજીઆઈ ક્યારે પ્રાપ્ત કરીશું તેની આગાહી કરવી એ વૈજ્ઞાનિક સફળતાઓની આગાહી કરવા જેવું છે. જેટલી ચોકસાઈથી આગાહી કરવાનો પ્રયાસ કરશો તેટલી ભૂલ થવાની શક્યતા વધુ.
એટલે નમ્રતા રાખવી જરૂરી છે. અને ચોથું, જે ચેતવણી જેવું છે, એજીઆઈ વિશે આપણે કરી શકીએ તેવી સૌથી ખતરનાક ધારણા એ છે કે તે માનવ બુદ્ધિ જેવી જ રહેશે, ફક્ત વધુ ઝડપી અને શક્તિશાળી.
આ બહુ જ મહત્વનું છે. જો એજીઆઈ બને તો એ આપણાથી સાવ જુદી હોઈ શકે. આપણે એમ ના માની લેવું જોઈએ કે એ આપણા જેવી જ પણ વધુ સ્માર્ટ હશે.
તો આ બધી વાતનો વ્યવહારમાં શું અર્થ? ટેક પ્રોફેશનલ્સ માટે, નીતિ ઘડનારાઓ માટે, સામાન્ય માણસ માટે.
એ પ્રોફેશનલ્સ માટે આ સમજથી તેઓ એઆઈની લિમિટ સમજીને વધુ સારા અને સુરક્ષિત પ્રોડક્ટ્સ બનાવી શકે, વધુ વાસ્તવિક દાવા કરી શકે.
અને સરકાર માટે, પોલિસી મેકર્સ માટે,
એમને એઆઈના નિયમન માટે સંતુલિત અભિગમ મળે. ન તો વધુ પડતો ડર, ન વધુ પડતો ઉત્સાહ. જેમ કે રોજગાર પર અસરનો અભ્યાસ કરવો, એથિકલ ગાઈડલાઇન્સ બનાવવી.
વિદ્યાર્થીઓને, શિક્ષકો,
એમના માટે એઆઈ ખાલી કોડિંગ નથી પણ ફિલોસોફી, એથિક્સ, સમાજશાસ્ત્ર, આ બધું એની સાથે જોડાયેલું છે. એક બ્રોડર પર્સ્પેક્ટિવ મળે.
અને આપણા જેવા સામાન્ય લોકો માટે,
આપણે એઆઈ વિશેના સમાચારો, દાવાઓ, એને વધુ સારી રીતે સમજી શકીએ. કોઈ કહે કે મારો એઆઈ વિચારે છે તો આપણને ખબર પડે કે એનો ખરો અર્થ શું છે. આપણે જાણકાર બનીએ.
આજના આ સંવાદ પછી મને એવું લાગે છે કે એજીઆઈની આ શોધ છે ને, એ ખાલી ટેકનોલોજીની રેસ નથી. એમાં આપણે આપણી પોતાની બુદ્ધિ, આપણી પોતાની સમજણ વિશે પણ ઘણું શીખી રહ્યા છીએ. એક રીતે આ પોતાને જાણવાની યાત્રા પણ છે.
બરાબર કહ્યું. અને મારા માટે સૌથી રસપ્રદ વાત એ રહી કે ગેમ્સ જેવી સામાન્ય લાગતી વસ્તુ આટલા મોટા વૈજ્ઞાનિક પ્રયાસમાં કેટલી મહત્વની છે. અને બીજું એ કે એજીઆઈ કદાચ એક ઝાટકે નહીં આવે, એ ધીમે ધીમે કમ્પ્યુટર કે ઇન્ટરનેટની જેમ આપણા જીવનનો ભાગ બનતી જશે. એટલે આપણે સતત શીખતા રહેવું પડશે, એડજસ્ટ થતા રહેવું પડશે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.